મૂસા મિસર જાય છે અને જે આપણે વાંચ્યું અને મૂસા કેવી રીતે યહોવાની જે ઉત્તમ વ્યવસ્થા હતી એ વ્યવસ્થા હાસિલ કરવા માટે જ્યાં તેણે 40 વર્ષ સુધી જે રાજમહેલમાં પસાર કર્યા હતા ત્યાં આગળ જઈને એ ચેલેન્જ આપે છે. તે પહેલા તમે જુઓ તો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને યહોવા બાપની સાથે જે ચેલેન્જ કરવી પડી એ તમે ત્યાં આગળ 3 અધ્યાયની અંદર તમે ત્યાં વાંચી શકો છો. અને ત્યાં આગળ તમે જ્યારે વાંચો ત્યારે એ એના સસરા જે યાજક હતો અને એ મિદ્યાનની અંદર એ જિથ્રોના એ ઘેટા સાચવતો હતો અને 40 વર્ષ સુધી આ હિથ્રોના ઘેટા સાચવવા માટે આ મિદ્યાન દેશની અંદર એ અરણ્યની અંદર રહેતો હતો. અને એક દિવસ એવું બને છે કે ત્યાં આગળ એ ઘેટા સાચવતો હતો ત્યારે ત્યાં આગળ કહે છે કે એણે એક ઝાડમાં બળતું જોયું. અને આ મૂસા એ થોડો વિચારમાં પડી ગયો અને જુએ છે કે આ અરણ્યની અંદર આ ઝાડવું કેમ બળતું હશે અને વધારે નિરક્ષણથી જુએ છે તો કહે છે ઝાડવુંમાં આગ લાગી છે પણ ઝાડવાને કંઈ અસર થતી નથી. અને તેથી કરીને એ ત્યાં ગાડી પાસે જઈને જોવા માટે વિચાર કરે છે ત્યારે ત્યાં ગાડી કહે છે તેને અવાજ સંભળાય છે કે તારા ચંપલ કાઢ કારણ કે જે જગ્યા પર ઊભો છે તે તો પવિત્ર જગ્યા છે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે મૂસા અને યહોવાની વચ્ચે જે વાતચીત થાય છે એ આપણે જોઈએ છીએ. અને મૂસા ત્યાં ગાડી કહે છે કે હું કોણ છું તું કોણ છે અને યહોવા આ બંનેના જવાબ એને આપ્યા પછી એને કહે છે કે તારા હાથમાં શું છે. અને જ્યારે મૂસાને એ કહેવામાં આવે છે કે હું કોણ છું હું કહે છે તું જાણે છે કે હું મિસર દેશની અંદર હતો અને મિસર દેશમાં કહે છે હું રાજાના મહેલમાં રહેતો હતો અને ત્યાંથી હું શા માટે નાશ આવ્યો છું એ તું જાણે છે. અને યહોવા એને કહે છે કે તું જાણે છે કે છે કે જ્યારે તારો જન્મ થયો અને 3 મહિના સુધી તારા મા બાપના ઘરમાં રાખવામાં આવ્યો ત્યાર પછી કહે છે મેં તારી વ્યવસ્થા કરી કે તને નદીમાં નાખી દેવામાં આવે અને નદીમાં નાખી દેવામાં આવે અને તું રાજમહેલમાં જઈને ત્યાં આગળ 40 વર્ષ સુધી આ ફાનુન રાજાના જે નિયમો છે એની વિદ્યા છે એની કળાઓ છે તે શીખે એટલા સારું કે હું તને મારા કામને માટે વાપરું. અને કહે છે તને ખબર છે જો તમે યર્મિયાનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 4 કલમ વાંચો તો ત્યાં આગળ યર્મિયા આ પ્રમાણે યર્મિયાને યહોવા બાપ આ પ્રમાણે કહે છે 4 કલમમાં કહે છે યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું ગર્ભસ્થાનમાં ઘડા પહેલા મેં તને ઓળખ્યો હતો અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. કદાચ યહોવાએ એ જ કામ મૂસાને માટે પણ નિરર્થક કર્યું હોય કે એ ત્યાં ગાડી પ્રભુ એને તૈયાર કરે અને પ્રભુ એને જે કામ માટે તૈયાર કરવાનો છે એ કામ માટે તે તેને તૈયાર કરી અને પ્રભુ તેને બહુ સારી રીતે ઓળખતો હતો. એનો જન્મ થયો તે પહેલા પ્રભુ તેને જાણતો હતો. અને દાઉદ કી શાસ્ત્રી આ પ્રમાણે કહે છે કે મારું અંતઃકરણ તે ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય કારક પ્રમાણે એવી રીતે મને રચવામાં આવ્યો છે માટે હું તારી આભાર સ્તુતિ કરીશ તથા તારા કામ આશ્ચર્યકારક છે એ મારો જીવ સારી પેઠે જાણે છે. મૂસા કદાચ ને આ જાણતો ન હતો કરતો હતો અને પ્રભુ કહે છે કે તું તારે પોતાની જાતને ઓળખતો નથી પણ હું તને બરાબર ઓળખું છું. અને તારો બીજો સવાલ છે કે હું કોણ છું, તો તું ઈસરાયલ લોકોને કહે છે કે હું છે તું છું, હું જે છું તે છું, હું યહોવા દુનિયાનો કર્તા છું. મને કહે છે આદોની કહેવામાં આવે છે, હેબ્રુમાં કહે છે લોર્ડ અથવા તો આદોની એ શબ્દ વાપરવામાં આવે છે. અને તમે યહોશુઆનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને 11મી કલમમાં તમે જોશો કે તે કેવી રીતે એ શબ્દ વાપરવામાં આવે છે. યહોશુઆ 3:11 યહોશુઆ 3:11 માં આ પ્રમાણે કહે છે, જુઓ આખી પૃથ્વી પ્રભુનો કરાર કોષ તમારી આગળ યર્દન ઉતરે છે. પ્રભુનો કરાર કોષ એ કહે છે યહોવા આદોની એ મારું નામ છે, કહે છે એ મારું નામ ત્યાં આગળ જણાવવામાં આવે છે. ત્યાર પછી આગળ જતા કહે છે કે હું અલ સદાય એ મારું નામ છે, કે હું ઓલમાઇટી ગોડ હું સર્વશક્તિમાન દેવ છું, અલ સદાય એ મારું નામ છે. ત્યાર પછી આગળ જતા કહે છે કે હું કહે છે ત્યાં આગળ ઉત્પત્તિ અને 33મો અધ્યાય અને 19મી કલમથી ને 20મી કલમ એ કહે છે કે હું અલ ઇઝરાયલ છું, હું ઇઝરાયલનો દેવ છું. હું જીરે હું પૂરું પાડનાર દેવ છું. ત્યાં આગળ પ્રભુ એ આપણી દરેકે દરેક જરૂરિયાત પૂરું પાડનાર દેવ છે. હું રામબા સાજો કરનાર દેવ છું એમ પ્રભુ મુશાને કહે છે. હું નિશી છું, કહે છે હું ત્યાં આગળ તમે લડાઈમાં જાઓ છો ત્યાં આગળ તમારી બેનર તરીકે હું તમારી આગળ લડવા માટે યહોવા નિશી છું. ત્યાં આગળ કહે છે કે હું યહોવા શરૂન શાંતિનો દેવ છું. અને હું કહે છે અબોધ એટલે હું કહે છે તમારો પ્રભુ તમારી જરૂરિયાત પૂરું પાડનાર દેવ છું, હું છું તે છું. આ પ્રભુ એ મૂસાને કહે છે. અને મૂસાને પ્રભુ પૂછે છે કે તારા હાથમાં શું છે. અને મૂસા જ્યારે પ્રભુ પૂછે છે ત્યારે વિચાર કરે છે કે આ લાકડી 40 વર્ષથી આ લાકડી લઈને હું ફરું છું, 40 વર્ષથી આ લાકડી થી કેટલા બધા સાપ ડેઝર્ટમાં આવ્યા હોય એને મેં મારી નાખ્યા છે, કેટલા બધા રાની પશુઓ કે છે જે મને હેરાન કરે, ત્યારે કહે છે હું આ લાકડીથી તેનો સામનો કરતો હતો અને આ લાકડીના એક એક વેડા હું જાણું છું, એને પકડવો ક્યાંથી એ હું જાણું છું. અને કહે છે આ યહોવા મને કેવો પ્રશ્ન પૂછે છે, ત્યારે કહે છે તારા હાથમાં શું છે. અને મૂસા કહે છે આ તો લાકડી છે. અને યહોવા કહે છે કે લાકડી તું જમીન પર ના, અને લાકડી એ જમીન પર નાખે છે અને તે સાફ થઈ જાય છે. અને મૂસા લાકડી નાસી જાય છે ને યહોવા મૂસાને કહે છે કે પાછો આવ અને લાકડીને પકડ. અને કહે છે કે મૂસા તેની પૂંછડીથી એ લાકડીને પકડે છે અને ફરીથી એ સાફ એ કહે છે લાકડી થઈ જાય છે. ઈશ્વર એ અજાયબ રીતે આ મૂસાને એ ત્યાં આગળ દર્શન આપે છે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ કે મૂસા જ્યારે આ ફારુન ની આગળ જ્યારે એ જુદા જુદા ચમત્કારો કરવાને માટે જાય છે, અને જ્યારે આ જુદા જુદા ચમત્કારો જ્યારે કરવા જાય છે અને ત્યાં આગળ જે નાઇલ નદી ની આગળ કે છે જ્યારે આ લાકડીને મૂકે છે ત્યારે લાકડી કે છે ત્યાં આગળ સાફ થઈ જાય છે, ત્યાં આગળ પાણીને લાલ કરી નાખે છે, લોહી કરી નાખે છે. અને મૂસા બીજા બધા ઘણા બધા ચમત્કાર ત્યાં આગળ કરે છે. અને જ્યારે મૂસા બીજો એક ચમત્કાર કરે છે કે છે વાવાઝોડું ઉત્પન્ન કરે છે અને કે છે ધૂળ આવે છે અને ધૂળમાંથી જૂ થાય છે, અને જ્યારે ધૂળમાંથી જૂ થાય છે અને કે છે એના જે મંત્રીઓ હતા અને જે વિદ્યાઓ જાણતા હતા એ કે છે આ ચમત્કાર કરી શકતા નથી. અને ત્યાં આગળ એ કહે છે કે ત્યાં આગળ દેવની આંગળી છે અને યહોવા ના કહ્યા મુજબ ફારણનું હૃદય હટી લીધું જાય છે. અને કહે છે ત્યાં આગળ આ મંત્રીઓ અને જાદુ ક્રિયા કરનાર એ જાણે છે કે દેવની આંગળી એની અંદર રહેલી છે અને અમે એ જુઓ બનાવી શકતા નથી. આંગળી જ્યારે શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તમે દાનિયેલનું પુસ્તક અને તેના પાંચમા અધ્યાયમાં તમે જુઓ, અને પાંચમા અધ્યાયની અંદર જ્યારે કહે છે બેલશાસાર રાજા એ કહે છે ત્યાં આગળ એ ખાન અને પાન એટલે 1000 માણસનું ભોજન કરતો હતો, અને એનો બાપ જે વાસણો યરુશલેમના મંદિરમાંથી લાવ્યો હતો એ યરુશલેમના વાસણો જ્યારે કહે છે એ મદ્યપાન કરવામાં અને ખાવામાં વાપરતો હતો ત્યારે કહે છે ત્યાં આગળ એક આંગળી તેને દેખાય છે અને એ આંગળી ત્યાં આગળ લખે છે મેને મેને ઉતકિલ ફર્સિસ. એનો અર્થ થાય છે કે મેં તને ત્રાસવામાં તોડ્યો છે અને તું ખમતી માલુમ પડ્યો છે. અને એ જ વસ્તુ આંગળી આપણે આ ફારુન રાજાના હકમાં જોઈએ છીએ. અને ફારુન રાજાને ત્યાં કહે છે કે મેં તને જોયો છે, તું કમતી માલુમ પડ્યો છે, તે મારા લોક ઇસ્રાયલને કહે છે મજૂરી કરાવી છે, તેની પાસે ગુલામી કરાવી છે, તેમને તે મારે પાસેથી છીનવી લીધા છે, માટે મારી આંગળી એ કહે છે તારી આગળ ફરિયાદ કરે છે. પ્રભુની આંગળી કદાચ છે ને ફારુનને માટે એક ચેતવણી રૂપ હતી. એનો હાથ ફરે અને મિશનના એક એક પહેલા જન્મેલાને મારી નાખે એ પહેલા એનું જે હૃદય કઠણ કરવાનું હતું એ છોડી અને મૂસાની માંગણીને એ કબૂલ કરે તેના માટે કદાચ છે ને એના જે જોશીઓ હતા અને એના જે વિદ્વાનો હતા એને સલાહ આપવા માંગતા હતા, પણ એ સલાહ એને લીધી નહીં. અને અંતમાં આપણે જોઈએ છીએ ઈશ્વર તેનું કામ એ અજાયબ રીતે એ મિશ્રીઓના પ્રથમ દલિતને મારી નાખીને કરાવે છે. તારા હાથમાં શું છે? ઘણી વાર આપણા હાથની અંદર એ વસ્તુ હોય પણ પ્રભુ એનો અજાયબ રીતે ત્યાં આગળ એનો ઉપયોગ કરે છે. ગિદ્યોન તારા હાથમાં શું છે? અને ગિદ્યોન કહે છે કે મારા હાથમાં તો માટીનું એક વાસણ છે. તારા હાથમાં શું છે? તો કહે છે એ માટલું છે, માટીનું માટલું છે. અને અજાયબ રીતે આ સામસુનના હાથની અંદર જે માટલું હતું એ માટલું પ્રભુ ત્યાં આગળ ઉપયોગ કરે છે અને ત્યાં આગળ કહે છે મિદ્યાનોને મારી અને નસાડી મૂકે છે. તારા હાથમાં શું છે? તો ગિદ્યોન કહે છે કે માટીનું માટલું છે. પ્રભુ એ માટીના માટલાને તેની અજાયબ જેવી કારગીરીને માટે એ વાપરવા માગે છે. સામસુન તારા હાથમાં શું છે? સામસુન જ્યારે ફિલિસ્તીનીથી કંટાળી જાય છે, ફિલિસ્તીનીઓ જ્યારે વારંવાર હરાન કરે છે અને આ સામસુન કહે છે કે મારા હાથની અંદર કહે છે એક ગધેડીનું જડબું છે. અને આ ગરીનું જડબું લઈ અને સામસુન 1000 ફિલિસ્તીનોને તાંગાડી મારી નાખે છે. સામાન્ય એ જડબું એ સામસુનના હાથમાં પ્રભુ પરાક્રમ સહિત તેને આપે છે અને 1000 ફિલિસ્તીની દુશ્મનોને તે તાંગાડી નાશ કરી મૂકે છે. અને ત્યાર પછી ત્યાં ગાડી આપણે દાઉદને જોઈએ છીએ. અને દાઉદ જ્યારે એના ભાઈઓને એક ખાવાનું આપવા માટે જાય છે અને ખાવાનું આપવા માટે જાય છે ત્યારે કહે છે કે ફિલિસ્તીની જે કહે છે જાયન્ટ હતો ગોલિયાત, એ ગોલિયાત કહે છે ત્યાં યહોવા બાપને કહે છે એ ત્યાં ગાડી કહે છે તેને ગાળો દે છે, તેની મસ્કરી કરે છે, તેની હાંસી ઉડાવે છે. અને ફિલિસ્તીનીઓની આ પીકને લઈને કહે છે ઇસ્રાઈલીઓ એ ભાગી અને સંતાઈ જાય છે. અને ત્યાં ગાડી આ દાઉદ જ્યારે આવે છે અને જ્યારે જુએ છે કે આ ફિલિસ્તીની કહે છે ત્યાં ગાડી દાઉદ કહે છે કે આ બેસું નથી એ મારા દેવને કહે છે ત્યાં ગાડી કહે છે ગાળો દે છે અને કહે છે એ એનો ઇનકાર કરે છે. અને આ દાઉદને કહેવામાં આવે છે કે તારી પાસે શું છે, તારી પાસે કહે છે શું છે, ત્યારે કહે છે મારી પાસે એક ગોફણ છે અને એક ગોફણ છે મારી પાસે એની અંદર પથ્થરો પણ નથી, પણ કહે છે એ ગોફણ લઈને કહે છે એ દાઉદની દાઉદ આ ગોલિયાતની સામે થાય છે અને કહે છે કે હું યહોવાના પરાક્રમથી આ બેસુનીતી ફિલિસ્તીને મારી નાખીશ. અને એ ગોફણ લઈને કહે છે એ પથરા વીણીને એ જાયન્ટ ફિલિસ્તીની ગોલિયાતને કહે છે માથામાં મારે છે અને ત્યાં મારી નાખે છે અને એની તલવાર લઈને એનું ધડ એ કહે છે કાપી નાખે છે. દાઉદ તારા હાથમાં શું છે, ફક્ત ગોફણ છે, પ્રભુ તારા પરાક્રમ બળે હું આ ગોલિયાતને મારી શકું છું કારણ કે એ ગોફણની અંદર તારું પરાક્રમ રહ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આ દેવળની અંદર જાય છે અને લોકો કહે છે જોવા માટે ત્યાં ગાડી દાન ધર્મ કરતા હોય છે, જોર જોરથી પૈસા નાખતા હોય છે. અને એક વિધવા બાઈ કહે છે ત્યાં ગાડી પાસે ઉભેલી બીટી બીટી ત્યાં ગાડી એક બાજુ ઉભી રહેલી છે અને આ વિધવા બાઈના મનમાં થાય છે અને ત્યાંને પકાર કરે છે કે તારા હાથમાં શું છે, ફક્ત બે દમડી છે, જા અને નાખ. અને આ બે દમડી નાખે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે સર્વ કરતા વધારે નાખ્યું છે કારણ કે જે કંઈ તારી પાસે હતું તે સર્વસ્વ તેને આપી દીધું છે. તમારી પાસે શું છે, શું તમારી પાસે નજી બે દમડી છે? પ્રભુના કાર્યને માટે તમે પ્રેમથી આપો છો, પ્રભુ તેનો સ્વીકાર કરે છે અને પ્રભુ તેને મહિમાવાન કરીને અનેક આત્માને બચાવવાને માટે વાપરે છે. 5000 માણસો નિજગણતરી તાળી કરવામાં આવી છે, સ્ત્રીઓ અને બાળકો નથી. સાંજ પડી ગઈ છે, એમને ખાવાની માટે શું થશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને પૂછે તમારી પાસે શું છે, બે માછલી અને 5 રોટલી લાવો મને આપો. અને ઉપકાર સ્તુતિ કરીને પ્રભુનો આભાર માનીને કહે છે ત્યાં ગાડી આપે છે અને 5000 માણસો ત્યાં ગાડી જમી ઉઠે છે. પ્રભુની પાસે તમે જે કંઈ લાવો છો વિશ્વાસથી પ્રભુ એની પર જ્યારે આશીર્વાદ માંગે છે ત્યારે તેના મહિમાને માટે તે વાપરે છે. કહે છે માટીનો ઘડો એ કહે છે ગિદ્યોનને માટે એ આશીર્વાદ રૂપ બની જાય છે. ગધેડાનું આ જડબું એ સામસુનને માટે દુશ્મનોને મારવાને માટે ભાગ્યશાળી બની જાય છે. દાઉદને માટે એ ગોફણ એ ફિલિસ્તીની ગોલિયાતને મારવાને માટે એ પરાક્રમી નીવડે છે. એ બાઈની બે દમણી એ ત્યાં પ્રભુ માન્ય કરે છે અને એના સેવાને માટે એ બે દમણીનો ઉપયોગ કરે છે. નાના દીકરાની બે માછલી અને પાંચ રોટલી એ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરીને પીરસે છે અને 5000 માણસો જમી ઉઠે છે. સ્ત્રીઓ અને બાળકોની ગણતરી નથી અને 12 ટોપલી ત્યાં વાદી પડે છે. તમારી પાસે શું છે? પ્રભુને આપવા માટે તમારી પાસે શું છે? જો તમારી પાસે જે છે એક ઠંડા પાણીનું પ્યાલું હોય અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે જો કોને આપો છો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યા બરાબર છે. પ્રભુ તમારી પાસે તમારા ભંડારો માંગતા નથી, પ્રભુને તમારા પૈસાની જરૂર નથી, ફક્ત પ્રભુને તમારી પાસે જો કોઈ અપેક્ષા હોય તો તે તમારું હૃદય છે. પ્રેમથી અને પૂરા હૃદયથી તેને આપો અને પ્રભુ તેનો સ્વીકાર કરવા માંગે છે. તમારી પાસે ખાવાનું છે અને તમારો દુશ્મન એ કે જે ભૂખ્યો છે તો તું તેને આપ અને તેના માથા પર તું ધકધકતા અંગારાનો મૂકીશ. ફક્ત તમારી પાસે ખાવાનું છે તમારા દુશ્મનને આપો, એનો અર્થ એ કે જેવો તારા પર તેવો તારા પડોશી પર તેવો તારા દુશ્મન પર તું પ્રેમ કર એ પ્રભુ માગે છે. પ્રભુ તમારી પાસે છે કઈ છે એ લઈને એને આશીર્વાદિત કરવા માંગે છે. જ્યારે અમે આ ઈસરાયલની ભૂમિ દુહાડવા માટે જઈએ છીએ અમારામાં કેટલું સામર્થ્ય છે મને ખબર નથી. મૂસા અને જે ઈસરાયલી લોકો આ જોવા પામ માંગતા હતા તેઓ પામી શક્યા નહીં, પણ પ્રભુનો આભાર માને છે કે આપણા ઘણા બધા ભાઈ બહેનો એ જોઈ અને પ્રભુની સ્તુતિ કરે છે. આજે અમે પ્રભુનો આભાર માને છે, મારી પાસે કશું નથી, ફક્ત મારી પાસે પ્રભુ માટે વિશ્વાસ છે અને વિશ્વાસથી અમે ત્યાં જઈએ છીએ અને પ્રભુ અમારી મદદ કરે. તમારી પ્રાર્થના અમારા માટે કરજો કે જેથી કરીને જે પ્રભુએ ઉત્તમ તક અમને આપી છે એ તક અમે પ્રભુને નામે ત્યાં ગાડી પ્રભુના વચનો સમજવા માટે માગીએ એવું કૃપા કરીને કરીશું. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. આપણે ઊભા થઈએ અને પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ અને છેલ્લો આશીર્વાદ માગીને આપણે આકાશ મારા મારા બાપ, મારું નામ પવિત્ર બનાવ, મારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાવ, દિવસથી મારું રોટલી આજ ના, જે મારો માફ કરે છે તેમ મારું માફ કરો, અમને પરિશ્રમ ઊંડા કરો, કેમ કે રાજ્ય તકરાર કરો. હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની શિંગર આપણી પર અને તેના બાળકોની પર આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.